તારીખ 17/4/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 35. મૂળ કેસેટમાં પાછળથી હમિંગ તથા અવાજ ખરાબ છે.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર ઉત્તર ફરીથી લેવો છે. પ્રશ્ન એ કર્યો છે કે તમે સંસારી જીવને દુઃખી કહો છો, પણ જ્યારે શરીર અને કુટુંબ પરિવાર અનુકૂળ વર્તતા હોય ત્યારે તો એ જીવ સુખી થાય છે એમ જોવામાં આવે છે. લોકો પણ એમ જોવે છે કે આ સુખી છે માણસ, એને બધું અનુકૂળ છે, શરીરમાં રોગ નથી, કુટુંબ પરિવાર બધા બહુ જ અનુકૂળ છે, બીજી પણ કોઈ અગવડતાઓ દેખાતી નથી, ત્યારે તો સુખી ગણવો કે ન ગણવો એવા પ્રશ્નનો ઉત્તર આપે છે. શરીરાદિકની ભવિતવ્યની અને જીવની ઈચ્છાની એ ત્રણેયની વિધિ મળતા કોઈ એક પ્રકારે જેમ ઈચ્છે તેમ કોઈ પરિણમવાથી કોઈ કાળમાં તેના વિચાર અનુસાર સુખ જેવો આભાસ થાય. કોઈ કોઈ કરીને શું લીધું છે કે ઘણામાંથી કોક સંયોગ અનેક પ્રકારના અનેક પ્રકારના છે, એમાં કેટલાક અનુકૂળ પરિણમે છે, કાળ ઘણો છે એમાં કોઈ કાળે અનુકૂળ પરિણમે છે એમ કેવું છે. એમાં શું બનતું હોય છે કે શરીરની અવસ્થા એની ઈચ્છા અનુકાળ બનવાનું હોય, કાર્ય પણ એમ જ થવાનું હોય, અને એ ત્રણેયનો મેળ થઈ જાય, ઈચ્છા શરીર અને જે કાર્ય સંપન્ન થવાનું હોય તેનું ભવિતવ્ય, એ ત્રણેય એક સાથે મળે ત્યારે કોઈ એક પ્રકારે ઘણા પ્રકારમાંથી અમુક પ્રકારે, શું પ્રકાર તો ઘણા છે સંયોગ વિયોગના, એમાં કોઈ એક પ્રકારે એ જેમ ઈચ્છે તેમ કોઈ પરિણમે છે, બધું પરિણમતું નથી પણ કોઈ કોઈ પરિણમે છે, અને કોઈ કાળમાં સર્વકાળમાં એમ બનતું નથી પણ કોક જ કાળમાં એમ બને છે, એમ તેના વિચાર અનુસાર જ્યારે થાય ત્યારે એને સુખ જેવો આભાસ થાય છે, ત્યારે એને ને બીજાને એમ લાગે કે આ માણસ સુખી છે, પોતાને એમ લાગે કે હું પણ સુખી છું, કેમ કે બીજાને એમ થતું નથી ને મારે એમ થયું માટે હું સુખી. પરંતુ એ બધા સર્વ પ્રકારે એ ઈચ્છે તેમ તો પરિણમતા નથી, સર્વ પ્રકારે ઈચ્છે એમ પરિણમતા કોઈ એક પ્રકારે પરિણમે છે, કુટુંબમાં પણ બધી વાત બધા પોતાની માને છે એમ નથી, કોઈ માને છે ને કોઈ નથી માનતું, શરીરમાં પણ ઈચ્છા પ્રમાણે બધી સ્થિતિ થાય છે એમ નથી, અમુક સ્થિતિ ઈચ્છા વિરુદ્ધ પણ ભજા કરે છે, ક્યાં કરે છે. તેથી અભિપ્રાયમાં તો અનેક આકુલતા નિરંતર રહ્યા જ કરે છે, તેથી એનો અભિપ્રાય તો સર્વને સર્વકાળે પોતાની સર્વ ઈચ્છા અનુસાર સર્વ પ્રકારે પરિણમવાની જે એનો અભિપ્રાય છે એ અભિપ્રાય વિરુદ્ધ પરિસ્થિતિ તો ઊભી જ રહી છે, અને તેથી અભિપ્રાયની આકુલતા તો ચાલુ રહે છે. વર્તમાન પરિણમનમાં કાંઈક સુખાભાસ થાય એવું ઠીક લાગે છે, પણ અભિપ્રાયની આકુલતા તો ચાલુ જ છે, અને અભિપ્રાયનો આશ્રવ પણ ચાલુ જ છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઈચ્છા અનુસાર પરિણમતા જોઈને કોઈ ઠેકાણે આ જીવ કે શરીર પુત્રાદિકમાં અહંકાર મમકાર કરે છે. શું થાય છે કે જ્યારે એવી કોઈ કોઈ એક સ્થિતિ એવી અનુકૂળ હોય ત્યારે એને અહમ બુદ્ધિનો રસ તીવ્ર થઈ જાય છે, મમત્વનો રસ તીવ્ર થઈ જાય છે. બીજાને ગમે એમ હોય પણ આપણે સરખાય છે, બીજાનું ગમે તેમ પણ આપણે સરખાય છે, એનો રસ એને વેદાયા જ કરે ને વેદાયા જ કરે. અને એ જ બુદ્ધિથી અને એ અભિપ્રાય હોવાથી તેને ઉજાવવાની, એવા જ સંયોગો મેળવવાની, એવા સંયોગો મળ્યા હોય તો તેને વધારવાની, અને એ સંયોગો ચાલ્યા ન જાય, ફેરફાર ન થઈ જાય એની રક્ષા કરવાની એની ચિંતા છે. એ ચિંતાની આકુલતા તો પાછી એને ઊભી ઊભીને ઊભી જ રહીએ છે કે આ વધારું, આમાં ઘટે નહીં, અને સાચવું વધારે કાંઈ નહીં. તો આપણે સાચવવાની તો એને નિવૃત્ત માણસોને પણ એટલી ચિંતા તો રહીએ છે, પ્રવૃત્તિ કરનારને વધારવાની ચિંતા છે. તો નિવૃત્તિ વાળાને એટલી ચિંતા તો છે કે આ છે એ તો સાચવી રાખવું છે, એમાં તો આપણું ઘટવું જોઈએ નહીં. આ ચિંતાને વાક્ય વાક વ્યાકુળતા તો થયા જ કરે છે. અનેક પ્રકારના દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઈચ્છે છે, અને પોતાને જેના ઉપર મમત્વ છે એની સુખાકારી માટે પોતે પણ દુઃખી થઈને પ્રતિકૂળતા વેઠીને પણ એ પ્રમાણે રહેવા ચાહે છે, એ પણ આકુલતાનું પરિણમન છે. વળી જે વિષયોની ઈચ્છા થાય છે, આમાં તો બને છે ને, અનેક પ્રકારના દુઃખ વેઠીને પોતાનું તેમનું ભલું ઈચ્છે છે. છોકરાઓ ભલે પૈસા ઉડાડે, આપણે પાય પાય બરાબર સાચવી રાખો, ભેગી કરી રાખો, હિસાબ ન હોય. નમાલે શુદ્ર બાબતોમાં પૈસા ઉડાડીને ઉડાડતા હોય, પણ એની એને એના માટે વધુમાં વધુ પાછળ રહી જાય તો પોતે નાનામાં નાની બાબતમાં પણ પ્રતિકૂળતા સહન કરીને એની અનુકૂળતાને ચાહે છે. વળી જે વિષયોની ઈચ્છા થાય છે એ તો કષાય ભાવ છે. જે જે ઈચ્છાઓ થાય છે એ તો બધા કષાયના પરિણામ છે. બાહ્ય સામગ્રીમાં ઇષ્ટપણું અનિષ્ટપણું માને છે, અને પહેલેથી જ પૂર્વગ્રહિત એનો અભિપ્રાય છે, જેને પ્રેજ્યુડાઇસ કહેવાય, પૂર્વગ્રહ કે આ ચીજ સારી છે, આ ચીજ સારી નથી, મને આ અનુકૂળ છે અને મને આ અનુકૂળ નથી, એવું ઈષ્ટ અનિષ્ટપણાની માન્યતા અને અભિપ્રાય તો એનો બાહ્ય સામગ્રીમાં ઊભો છે, અને તેના માટે અન્યથા ઉપાયો કરે છે. અને જે ઉપાય કરવો જોઈએ ન કરે અને બીજો બીજો ઉપાય કરે છે. સાચા ઉપાયનું સિદ્ધાન કરતો નથી, શું કરે છે, સાચા ઉપાયનું સિદ્ધાન કરતો નથી અને અન્ય કલ્પના કરે છે. સાચા ઉપાયમાં એને વિશ્વાસ પણ નથી, શું આમ કરવાથી સુખી થઈશ એને વિશ્વાસ નથી, સંયોગોમાં ફેરફાર કરવાથી હું સુખી થઈશ એ પ્રકારની કલ્પના કરે છે. કલ્પના કરે છે એટલા માટે લીધું છે કે કંઈ વાસ્તવિક એનું સત્ય ઉપાય નથી. અને એ બધાનું મૂળ કારણ કે એક મિથ્યા દર્શન છે, એની જે ખોટી શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે, એને લઈને આ બધી પરિસ્થિતિ દુઃખી થવાની, આકુલતા થવાની ઉત્પન્ન થઈ રહી છે. તેનો નાશ થતા, મિથ્યા દર્શનનો નાશ થતા એ સર્વનો નાશ થાય છે. એટલે બધા પ્રકારનો નાશ થાય છે. મિથ્યા દર્શનનો નાશ થાય ત્યારે એ બધા પ્રકારની આકુલતાનો નાશ થાય છે. જો આ મૂળ ચાવી લીધી છે. અનેક પ્રકારના દુઃખ ને આકુલતા મટાડવા માટે અનેક ઉપાય ન લીધા. મૂળનો ઉપાય આ એક છે કે મિથ્યા દર્શન મટે અને સમ્યક દર્શન થાય તો આ બધી આકુલતા મટી જાય. આ એટલા માટે ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી મિથ્યાત્મનો નાશ કરવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે પ્રવચનો કર્યા, પીખી પીખીને એ વાત કરી. માટે સર્વ દુઃખો નું મૂળ એ મિથ્યા દર્શન છે. માટે સર્વ દુઃખ નું મૂળ શું છે? મિથ્યા દર્શન છે. તેના નાશ નો ઉપાય પણ કઈ કરતો નથી. બીજું કરવામાં નવરો થતો નથી. અને મિથ્યા દર્શન ના નાશ નો ઉપાય કરતો નથી. શક્તિ ખોટી જગ્યાએ વાપરે છે. અમે તો પણ વાંચન કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, કે એમાં પણ મિથ્યા દર્શન નો અભાવ થાય એવો પ્રયત્ન કરવા યોગ્ય છે. વાંચન કરવું એક બાહ્ય ક્રિયા છે, સ્વાધ્યાય કરવો એક બાહ્ય ક્રિયા છે. પણ એ સ્વાધ્યાય તો નિમિત્ત છે. સાચી સમજણ કરી, સાચો અભિપ્રાય ઉત્પન્ન કરી, ખોટો અભિપ્રાય અનાદિનો છે એનો નાશ કરી, અને એ અભિપ્રાય ને સમજણનો સાર પરિણમન થાય એવો પુરુષાર્થ કરવો જોઈએ. ત્યારે એને મિથ્યા દર્શન ટાળવાનો પ્રયત્ન કર્યો કહેવાય. નહીતર જેમ બીજી ક્રિયા અન્યથા ઉપાય છે એમ સ્વાધ્યાય વાંચન નહીં, પણ અન્યથા ઉપાય થઈ જાય, એનો બાહ્ય ક્રિયા રહી જાય. અન્યથા શ્રદ્ધાને સત્ય શ્રદ્ધા માનતો, ખોટી શ્રદ્ધાને વિપરીત શ્રદ્ધાને અન્યથા શ્રદ્ધાને સાચી શ્રદ્ધા માનતો જી તેના નાશનો ઉપાય પણ શા માટે કરે અથવા કેવી રીતે કરે? એને તો એ પોતાની જે શ્રદ્ધા છે એ પ્રમાણે પ્રવૃત્તિ કર્યા કરશે. મને સ્વાધ્યાય કરવાથી મને લાભ તો સ્વાધ્યાય કર્યા કરશે, બીજી ક્રિયા કરવાથી મને લાભ તો એ ક્રિયા કરશે, અને પાપના પરિણામ કરવાથી હું સુખી થઈશ તો એ ક્રિયા કરશે. બધું જગતમાં બધા કરે જ છે. એમ એની શ્રદ્ધા પ્રમાણે એ પ્રવૃત્તિ કરશે. વળી અહીં સુધી તો કાલે ચાલ્યું હતું. વળી સંઘની પંચેન્દ્રિય જીવ કોઈ વેળા તત્વ નિશ્ચય કરવાનો ઉપાય વિચારે. સંઘની પંચેન્દ્રિય થયા પછી, એટલે ખાસ કરીને મનુષ્ય થયા પછી, બીજા જીવોને એ તક ઓછી છે. દેવને તિર્યંચને એ તક ઓછી છે, મનુષ્યમાં એ તક વિશેષ છે. કોઈ વેળા તત્વ નિશ્ચય કરવાનો ઉપાય વિચારે, છતાં ત્યાં અભાગ્યથી કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઉલટું અતત્વ શ્રદ્ધાનું પુષ્ટ થઈ જાય. કાં તો સંઘની પંચેન્દ્રિય થઈને પોતાના અપરાધને લઈને કુદેવ કુગુરુ કુશાસ્ત્રના સંપ્રદાયમાં જન્મે, અને ત્યાં જ એની જે કઈ સંપ્રદાયની વિધિ વિધાન હોય એ બધું કર્યા કરે. કાવળી જૈન સંપ્રદાયમાં આવ્યો હોય અથવા અન્ય સંપ્રદાયમાંથી જૈન સંપ્રદાયમાં આવવાનું એને કોઈ સંયોગ પુણ્ય યોગે બની ગયો હોય તો ત્યાં પણ એ વિપરીત પ્રરૂપણા કરવા વાળાને અનુસરવા લાગી જાય છે. કોઈ મિથ્યાને વધારે દ્રઢ કરી જાય છે, વધારે મિથ્યાને દ્રઢ કરશે. સમજો શું? છતાં અભાગ્યથી કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય, એટલે પુસ્તકો પણ એને ન વાંચવા જોઈએ, માટે ઉપદેશ પણ ન સાંભળવો હોય એ સાંભળવાનું એને ભાગ્ય હોય, અને કુગુરુને ગુરુ માનતો થઈ જાય, એટલે જ્ઞાની નથી એને ગુરુ માનતો થઈ જાય, ત્યારે એને ઉલટાનું અતત્વ શ્રદ્ધાન અથવા મિથ્યા દર્શન પુષ્ટ થઈ જાય છે, અથવા ગ્રહિત મિથ્યાત્માં આવી જાય છે. બહુ ભાગ તો એ ગ્રહિત મિથ્યાત્માં આવી જાય છે. તે તો જાણે કે એનાથી મારું ભલું થશે. શું એમ જાણે છે? શું જાણે છે? તે કે આ મારા હિતનું હું કારણ સેવું છું, આનાથી મારું ભલું થશે, પરંતુ એવા ઉપાય કરે કે જેથી આ અચેત બની જાય, જડ જેવો થઈ જાય એમ કે છે. ખોટા ઉપાય કરવાથી કેવો બને છે? જડ બુદ્ધિ થઈ જાય છે. હિતહિતનો વિચાર કરવાની એને શક્તિ રહેતી નથી. સાચી વાત કહેનાર મળે તો પણ એને કાંઈ ગમ પડતી નથી. જડ જેવો અચેત થઈ જાય, લ્યો એને અચેત કહી દીધો છે. સત્ય સામે આવે છતાં એને વિચારવાની પરખવાની સ્થિતિ ન રહે ત્યારે જડમાંને એમાં શું ફેર પડ્યો? એક તો પરમ સત્ય સામે આવવું જ એક બહુ મોટા પુણ્યનો થોક ઉદય હોય ત્યારે આવે, અને એમાં એ સામે આવ્યા પછી પણ એને એના હિત બુદ્ધિ એમાંથી સૂજે નહીં ત્યારે ગમે તેવો બુદ્ધિમાન દેખાતો હોય તો પણ જ્ઞાની એને જડ જેવો કહે છે, કાં તો હાવ જડ જેવો છે, એને કાંઈ ખબર પડતી નથી. આ અચેત બની જાય. વસ્તુ સ્વરૂપ વિચારવાનો ઉદ્યમી થાય છતાં વિપરીત વિચારમાં દ્રઢ થઈ જાય છે. કાંઈક વિચારમાં પણ આવે ત્યારે વિપરીત વિચારમાં દ્રઢ થઈ જાય છે, અને તેથી વિષય કષાયની વાસના વધવાથી વધારે દુઃખી થાય છે, અને પરિણામ એ આવશે કે એને વિષય કષાયની વાસના છે એ વધારે દ્રઢ થશે. કેમ કે આત્મામાં સુખ છે શ્રદ્ધામાં આવી નથી, અને પરમાં સુખ છે સંયોગમાં સુખ છે એ વાત તો અનાદિથી એને છે. ભલે સમય પંડિત તત્વો નિશ્ચિત કરવાનો વિચાર કરે ત્યારે અભાગ્યથી, અભાગ્યથી એટલે પૂર્વ કર્મ, ભાગ્યને આપણે કર્મ કહીએ છીએ, પૂર્વ કર્મને ભાગ્ય કહીએ છીએ, અને સારા સંયોગો આવે ત્યારે સૌભાગ્ય કહીએ, ખરાબ સંયોગો આવે ત્યારે અભાગ્ય કહીએ એને. તો એ કુદેવ કુગુરુ કુશાસ્ત્રમાં આવ્યો એનું અભાગ્ય છે એમ કે છે. ઘણા તો જૈન થઈને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને માનતા થાય છે, એ પણ અભાગ્ય છે. અને જે જીવો તીર્થંકર દેવ ના પરંપરાના સંપ્રદાયમાં નથી એ પણ અભાગી જીવો છે, કેમ કે એને સીધે સીધું સત્ય સામે આવતું એ પૂર્વ કર્મ છે. કે બારમાં પરમ સત્ય આવે એ ઘણા પુણ્ય નો બહુ મોટો થોક હોય તો મારા દાસભાઈ સાથે ઇતરતા સાથે વાંચન કરવું કર્યું કેતા હું કે આપણે એટલા બધા પુણ્યશાળી છીએ ને એટલા બધા પુણ્યશાળી છીએ કે કોઈ મોટા શહેનશાહ લોર્ડ કિંગ એમ્પરર હોય કે દેવલોકના દેવ હોય એના કરતા આપણા પુણ્ય વધારે છે. કેમ કે ગુરુદેવ જેવા આપણને મહાપુરુષ કેતા, એવું કેતા હો કે આપ કોઈને એમ લાગે પણ આ પુણ્યની ક્વોલિટી બીજી જાતની છે. આમ બારમાં સમૃદ્ધિ દેખાય એટલે લોકો પુણ્ય ગણે એમ નથી. પરમ સત્યનો ઉપદેશ દેનાર નિમિત્ત મળે બહુ મોટા નિશાની છે, સૌભાગ્યની નિશાની છે, અને એવું ન નિમિત્ત મળે તો તે અભાગ્યની નિશાની છે. કેમ કે સંયોગ તો કર્મ આશ્રિત છે, જે સંયોગ બહાર નો છે એ તો પૂર્વ કર્મ આશ્રિત છે, અને તો એને ભાગ્ય કહો કે પૂર્વ કર્મ કહો. હા, એમને બે રીતે સુધાર છે. કોઈ સૌભાગ્ય હશે ભાગ્યવાન સમજ છે, અને એક અમારા જે નિકટના સખા છે એના માટે તો બનાવી છે, આપણા બધાને લાભનું કારણ છે પણ બનાવી છે એમના નિમિત્તે. એટલે સુભાગભાઈ પણ ઉપકારી આપણા, અને કૃપાળુદેવ પણ ઉપકારી આપણા. ભાગ્ય એટલે એક નજીકની વાત કરી,
પછી એમાં ઊંડા ઉતરો ત્યારે એ ભાગ્ય સર્જન નું સર્જન કરનાર કોણ? પોતે જ છે. પોતાના અપરાધ થી આવ્યો છે. સીધું લઈએ તો પોતાના અપરાધ થી આવ્યો છે, બીજાના અપરાધ થી આવ્યો નથી. ગુરુદેવ નો તો પોતાના માટે કદાચ ભૂલ થઈ ગઈ તો થાનક પાસે માં આવી ગયા. પોતાને ખબર હતી પૂર્વ માં શું ભૂલ કરી, ભૂલ થઈ ગઈ તો થાનક પાસે માં આવી ગયા. એમ છે, ભૂલી ભૂલ છે. એમાં કાયદો તો બધા માટે તીર્થંકર દ્રવ છે, કાયદો બધા માટે સરખો, કોઈના માટે ઓછું બધું ચાલે નહીં. હા, પછી ન પામે તો પુરુષાર્થ ની ખામી છે, અને એનું હોનાર પણ સારું નથી. એનું હોનાર પણ સારું નથી. સામેથી જ આવે અને છતાં એનો લાભ ન લઈએ તો એનું હોનાર પણ સારું નથી. આપણે નથી કહેતા કોઈ માણસ ને અવળું અવળું પૂજે ત્યારે, તો ભાઈ આ બેડ સિગ્નિફિકન્સ, આ નિશાની સારી નથી. બસ સીધી વાત છે. એને કેમ પોતાના હિતની વાત અવળી સૂજે છે ને સવળી નથી સૂજતી, કે એનું હોનાર સારું નથી, ભવિષ્ય નબળું છે. એવું છે. હાજી જાગ્રત રહેવું બરાબર. હવે અપરાધ ન થાય એની કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે અને ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી, આત્મ જાગૃતિ. ઠીક, પોતાની જાગૃતિ રાખવી. સીધી વાત છે. જાગૃતિ એ જ મુમુક્ષુનું લક્ષણ છે, અથવા એટલી જ મુમુક્ષુતા છે કે જેટલી જાગૃતિ છે. જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા નામ માત્ર છે. કદાચિત સુદેવ સુગુરુ સુશાસ્ત્ર નું નિમિત્ત પણ બની જાય. આ તો જેનો નિમિત્ત નથી બાંધતા એવા અભાગી જીવનું નામ લીધું, વાત કરી. હવે કોઈ ભાગ્યવાન છે, પુણ્યના ઉદય છે, કે કદાચિત સુદેવ સુગુરુ સુશાસ્ત્ર નું નિમિત્ત પણ બની જાય, તો ત્યાં તેમના નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહાર શ્રદ્ધા વડે તે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. જો ટોડલમલજીએ આ વાત બહુ મૂલ્યવાન વાત લખી છે, સુદેવ સુગુરુ સુશાસ્ત્ર નું નિમિત્ત બને તો એના નિશ્ચય ઉપદેશ ને ગણકારે નહીં. એ તો નિશ્ચય ની વાત છે. નિશ્ચય ની વાત એટલે એ કાઢી નાખવી જોઈએ, અને જે વ્યવહાર નો ઉપદેશ હોય એનું શ્રદ્ધાન કરીને અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે, મિથ્યા દ્રષ્ટિ જ રહે છે, ક્રિયાકાંડમાં પડી જાય છે. વ્યવહારના ઉપદેશ થી શું કરે, ક્રિયાકાંડમાં એના નિશ્ચય ઉપદેશ ઉપર લક્ષ આપશે નહીં. આ ભૂલ કરે છે. સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા પછી આ સંપ્રદાયમાં આ ભૂલ પ્રાય છે, એમ કહી તો ચાલે. ત્યાં જો મંદ કષાય હોય તો, મંદ કષાય હોય તો વિષયની ઈચ્છા ઘટે. મંદ કષાય જીવ હોય તો ધર્મના ક્ષેત્રમાં આવનારને વિષય કષાયના પરિણામ થોડા મટે તો થોડો દુખી થાય. ત્યાં વિષય કષાય મંદ થવાથી આકુલતા થોડી ઘટે, થોડો દુખી થાય. પણ પાછો જેવો ને તેવો બની જાય, કેમ કે મૂળમાંથી રોગ ગયો નથી. ઉપર ઉપર પાટાપિંડી કરી થોડીક દવાની અસરથી, પણ અંદરમાં હળો એમને એમ રહી ગયો છે. શ્રદ્ધા ફેરવી નહીં, આચરણ ની અંદર થોડો ફેરફાર કર્યો, પણ શ્રદ્ધા ફેરવી માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે. આ તો ખોટા દેવગુરુ શાસ્ત્ર માં હલવાઈ જાય, અને કે સાચું મળે તો પણ નિશ્ચય ની પ્રધાનતા કરે ને, નિશ્ચય ને ગૌણ કરે ને વ્યવહાર ની પ્રધાનતા કરીને અતત્વ શ્રદ્ધાન માં એમને એમ રહી જાય. થોડો કાળ મંદ ઘસાય રહે ને પાછો એવો નેવો થઈ જાય. કોઈ જીવ તો બહુ હોતો તે ભાવ પૂરતા મંદ કસાઈ રહે છે. શાસ્ત્રમાં છે, બારમા વિષય કસાયની પ્રવૃત્તિ ઘટાડીને નિવૃત્તિ થઈને નિવૃત્તિ ક્ષેત્રમાં રહીએ એ ભાવ પૂરતા. જો શ્રદ્ધા ન બદલાય તો એ પાછો પુણ્યના ફળમાં એવો લપટાશે, એવો લપટાશે. કેમ કે પરમા સુખ બુદ્ધિ તો ઉભી જ રહી, એટલે એ પુણ્યનો ઉદય આવશે બીજા ભાવમાં, ત્યાં પાછો એકાકાર થઈ જશે. એટલે એ બધા ઉપાય જૂઠા છે, એ ખરા ઉપાય નથી. વળી આ સંસારી જીવનો એક આ ઉપાય છે કે તે પોતાને જીવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને પરિણમાવવા ઈચ્છે છે. કેવા ઉપાય કરે છે? ઉપાયનું પ્રકરણ ચાલે છે ખોટા ઉપાયનો, તો કે એ પોતે જેવું માને એવું કરવા માગે, પોતાને માન્યતા અનુસાર બધું કરવા માગે છે અને તપાસી લેવું. બધે સર્વત્ર આજ પરિસ્થિતિ છે, પોતાની માન્યતા પ્રમાણે બધું થવું જોઈએ. એમ ઈચ્છે છે બધા પદાર્થોને પરિણમાવવા ઈચ્છે છે. હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ જાય. જો એની શ્રદ્ધા પ્રમાણે પદાર્થો પરિણમવા માંડે તો એની શ્રદ્ધા ખોટી છે એમ કહેવાનું કારણ રહેતો નથી. એની શ્રદ્ધા સાચી થઈ જાય. પરંતુ અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદા પૂર્વક પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી, તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાયો પણ પરિણમતો નથી. ત્રણ વાત કરી. શું? પહેલું તો કે અનાદિ અનંત, અનાદિ નિધન એટલે સર્વકાળને માટે દરેક વસ્તુ ન્યારી ન્યારી ભિન્ન ભિન્ન પોતપોતાના ગુણ ધર્મની મર્યાદામાં પરિણમે છે. કેવી રીતે પરિણમે છે? કે પોતાના ગુણ ધર્મની મર્યાદામાં પરિણમ છે, કોઈની ઈચ્છાને આધીન ને એના એ વખતે ગુણધર્મ જે રીતે કાર્યકારી થવા ઘટે એ રીતે એનું પરિણમન થશે. કેરી પાકે તો એને કોઈ રોકી શકે નહીં, પાકેલી બગડે તો એને પણ કોઈ રોકી શકે નહીં. એમને એમ રાખો, એમને એમ સાચવી રાખો કે રાખી શકાય નહીં. એમ છે, એની મર્યાદા પૂર્વક પરિણમે છે, કોઈ કોઈને આધીન નથી. આ બીજી વાત કરી. કોઈને કોઈ બધી સ્વતંત્ર છે એમ કે છે. દરેક વસ્તુ ન્યારી ન્યારી સ્વતંત્ર રીતે પોતાના ગુણ ધર્મ અનુસાર પરિણમશે, એટલે સ્વતંત્રતાનો બીજો મુદ્દો લીધો. પોતાના ગુણ ધર્મ અનુસાર પરિણમે છે એક વાત, એમાં એ સ્વતંત્ર છે એ બીજી વાત. ત્રીજું, કોઈનું પરિણામ આવ્યું કોઈ પરિણમે નહીં, પોતાની ઈચ્છા એને બીને એને પરિણામ આવી દે એમ પણ બની શકે, કોઈથી કોઈનું પરિણામ થાય નહીં. આમ વસ્તુ સ્થિતિ હોવા છતાં એને આ જીવ પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવવા ઈચ્છે છે એ કોઈ ખોટી વાત છે, એ ઉપાય સાચો નથી. આમ વસ્તુ સ્થિતિ હોવા છતાં જીવ પોતાની ઈચ્છા અનુસાર જગતના પદાર્થોને પરિણમાવવા ઈચ્છે છે પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવા, એ તો મિથ્યા દર્શન જ છે. તો સાચો ઉપાય શું છે? છેલ્લે છેલ્લે ઉપાય જરા લેતા જાય છે. જેવું પદાર્થ નું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધા થાય એને સમ્યક દર્શન. સાચો ઉપાય શું? કે જેવું પદાર્થ નું સ્વરૂપ છે એવું સ્મરણ થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. એ સિવાય દુઃખ દૂર થવાનો ઉપાય નથી. ગામ ફરે ને ગાડું ફરે આપણે કહે છે ને, દ્રષ્ટાન છે એ મારા જીતી સ્વભાવ.
ગાડું ફેરવીને એની કોઠે લઈ જવું પડે. તારું ગાડું ફેરવવું જોઈએ, ગામ ફરે નહી તો કે ના, હું ગાડું ફેરવું નહી, ગામ ને જ ફેરવો. હવે તો મરી જઈશ તો નહીં થાય. દુખી દુખી થઈને મરી જઈશ, ગામ ફરશે ગાડું ફેરવું પડશે ગમે ત્યારે. પરિણમન નું ગાડું ફેરવું પડશે. વસ્તુ વસ્તુ સ્થિતિ બદલાશે નહી. જેવું પદાર્થ નું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. જેમ કોઈ મોહ મુગ્ધ બની મળદાને જીવતું માને, વા તેને જીવાડવા ઈચ્છે તો પોતે દુઃખી થાય. કોઈને એમ થાય મળદું છે જીવે તો સારું, અથવા એની કઈ દવા કરો ને એને જીવાડો, એ અશક્ય વસ્તુ છે, કદી બની શકે નહી. એની મતમાં એ બધા ગપ ગપ ગોળા આવે છે અને મરી ગયો તેને જીવતો કર્યો, આ સાંઈ બાબા ફલાણા ને જીવતા કર્યા, માતાજી ફલાણા ને જીવતો. વાતમાં કઈ માલ નથી. આયુષ પૂરું થયું પછી એક સમય વધારવા ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. આ વસ્તુ સ્થિતિ છે. હા, જૈન ના જીનેન્દ્ર પણ નહીં, બીજા તો નહીં પણ જૈન ના જીવાડવાનો ક્યાં પ્રશ્ન છે. અજર અમર પદ ભોગવે પછી એને મરણ નો સવાલ રહેતો નથી. એ પરિસ્થિતિ આવે
પોતે જ દુઃખી થાય, પણ તેને મળદું માનવું વા તેને જીવાડવું જીવવાનું નથી એ માનવું,
એ જ દૂર દુઃખ થવાનો ઉપાય છે. એને મળદું માને એ જીવાડ્યું ન જીવે, આ પ્રકારે માને તો જ એ દુઃખ થાય, નહીતર એને દુઃખ દૂર થવાનો ઉપાય થાય નહીં. આ નથી છોકરાઓ કજિયા કરતા, કાતનું માથણું ફોડી નાખે કે એનું રમકડું કાતનું ફોડી નાખે, હવે કે મને હાજુ કરી દો, તને બીજું એવું આપું તો નહીં, મારે એ જ હાજુ કરેલું જોઈએ. હે, એને ચોંટાડીને સાંધો તો કઈ હાંડાવાળો નો કામ આવે. કેવી રીતે થાય? આખું મારે જોઈએ થાય. ગમે એટલો કજીયો કરે, એમ અજ્ઞાની ગમે એટલી તકરાર ક્લેશ કરે, પણ એનું ધાર્યું થાય એ વાતમાં કઈ માલ નથી. ગમે એટલો ક્લેશ કરે નહીં જી, એની ઈચ્છા જ પ્રમાણે બધું થાય એ વાતમાં કઈ માલ નથી. વસ્તુના સ્વકાળ અનુસાર બધા પદાર્થો ન્યારા ન્યારા પોતાના ગુણધર્મ અનુસાર સ્વતંત્રપણે પરિણમશે. કોઈની ઈચ્છા એને પરિણામ આવી શકશે નહીં. એટલે એનું માન્યતા ફેરવવી એ જ દુઃખ દૂર થવાનો ઉપાય છે. તેમ મિથ્યા દ્રષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા પરિણામ આવવા ઈચ્છે તો પોતે જ દુઃખી થાય. વળી મિથ્યા દ્રષ્ટિ થઈને પદાર્થોને પોતાની ઈચ્છા અનુસાર પરિણામ આવવા ઈચ્છે તો એમાંથી દુઃખ સિવાય બીજું કાંઈ ફળ આવે નહીં, દુઃખી થવાનું છે. પણ તેને યથાર્થ માનવા, ઉલટું લીધું, તેને જેમ છે તેમ યથાર્થ માનવા, જેવા ગુણધર્મ છે એના એવા જ એને જેવા ગુણધર્મ વાળા માનવા,
અને એ મારા પરિણામ આવ્યા, અન્ય પ્રકારે પણ પરિણામ માના નથી, એમ માનવું કે મારી ઈચ્છાથી કઈ ઈચ્છા અનુકૂળ પરિણામ માના નથી એમ માનવું, એ જ એ દૂર દુઃખ દૂર થવાનો ઉપાય છે. ભાઈ સ્વતંત્ર છે, એની સ્વતંત્રતા ઉપર તરાપ મારવા જઈશ તો તું દુખી થઈશ. મારણે થી મારે નથી નીકળવું, મારે તો ભીંત મારું નીકળવું. ભાઈ તું ભટકાય ને તને ઢીમડું થશે, બીજું કઈ થવાનું નથી એમાંથી. કેમ ન જવાય? અહીંથી ન જવાય એટલે ન જવાય, માયણું નથી ત્યાં. એમ જ્યાં ઉપાય જ નથી ત્યાં કે નહીં મારે આમ જ કરવું છે, કે એવું કઈ જગત ની અંદર બની શકતું નથી. કોઈ અશક્ય ને શક્ય કરવા મથે તો એથી પોતાને દુઃખ નું ફળ આવવા સિવાય બીજું કઈ બને નહી. ભ્રમ જનિત દુઃખ નો ઉપાય ભ્રમ દૂર કરવો એ જ છે. ભ્રમ થી આ દુઃખ થયું છે એ દુઃખ મટાડવો એટલે ભ્રમ ને મટાડવો, બસ બીજું કઈ એને કરવાની જરૂર નથી. કારણ નો નાશ કરે, કાર્ય નો નાશ આપોઆપ થઈ જશે. ભ્રમ જનિત દુઃખ નો ઉપાય ભ્રમ દુઃખ દૂર કરવો એ જ છે. ભ્રમ દૂર થવાથી સમ્યક શ્રદ્ધા થાય અને એ જ સાચો ઉપાય જાણવો. એવું બધી જગ્યાએ સમ્યક શ્રદ્ધાને થાપતા જાય છે. થોડે થોડે અંતરે લખાણનો સરવાળો ત્યાં લાવીને મૂકે છે પોતાના લખાણનો, કે સાચી શ્રદ્ધા કરો, સાચી શ્રદ્ધા કરો તો સુખી થાવ, દુઃખી થાવ છો એ ખોટી શ્રદ્ધાને કારણે દુઃખી થાવ છો, બીજું કઈ કારણ નથી. પ્રતિકૂળતાથી દુઃખ નથી, શ્રદ્ધા ખોટી છે માટે દુઃખ છે. અને અનુકૂળતા હોય તો એ દુઃખ શા માટે છે? કે શ્રદ્ધા ખોટી છે માટે દુઃખ છે. આ સીધી સાદી વાત છે. હવે અત્યાર સુધી દર્શન મોહ ની વાત લીધી હતી, હવે ચારિત્ર મોહ માં જે ક્રોધ માન માયા ને લોભ નામના જે ચાર મુખ્ય કષાય છે, ચારિત્ર મોહ ની પ્રકૃતિ મુખ્ય, પછી પેટા બુદ્ધિ એની પ્રકૃતિ છે, એને એનાથી જીવને દુઃખ થાય છે. એ કષાય ભાવો પણ જીવને દુઃખદાયી જ છે અને એ દુઃખ મટાડવા પણ આ જીવ ખોટા ઉપાય કરે છે. લોભ કશાય જાગે ત્યારે એને જે લોભ થી મેળવવું હોય એ લોભ મટાડવાનો ઉપાય કરે છે. લોભ વધે ભાઈ તારો, ઘટે નહી પણ વધે એમ થાય. માન થી અપમાન થી દુખી થતો હોય તો માન મેળવીને સુખી થવા ઈચ્છે, દુખી થશે. એને માન નો રસ ચડીને વધારે માન મેળવવા માટે એ પ્રયત્ન કર્યા વિના રહેશે નહીં. બધા ખોટા જ ઉપાય કરે છે, કેમ કે એની સમજણ માં અજ્ઞાન છે અને શ્રદ્ધામાં વિપરીત શ્રદ્ધા થઈ રહી છે. એ પ્રકરણ વિસ્તાર થી લીધું છે. ચારિત્ર મોહના ઉદય થી જીવના ભાવ ક્રોધાદિ કષાય રૂપ અથવા હાસ્યાદિ નો કષાય રૂપ થાય છે. હાસ્ય છે એ પણ કષાય છે, એ પાપ નું પરિણામ છે, પુણ્ય નું પરિણામ નથી. આ બધા એમ ગણે ભાઈ શું એમાં, શું એમાં ક્યાં પાપ કરીએ છીએ? પણ હસવું એ પણ એક પાપ છે, પુણ્ય નથી પણ એ પાપ છે. ચારિત્ર મોહ ના ઉદય થી જીવના ભાવ ક્રોધાદિ કષાય રૂપ થાય, એટલે ક્રોધ માન માયા લોભ રૂપ ચારિત્ર મોહના ઉદયમાં જોડાઈને, ચારિત્ર મોહની ને પ્રકૃતિના ઉદયમાં જીવ તન્મય થાય છે, એને પણ એવા જ પ્રકારના પરિણામ થાય છે. અથવા અલ્પ કષાય ત્યારે ત્યારે હાસ્યાદિ નો કષાય રૂપ થાય છે, ત્યારે આ જીવ ક્લેશવાન બનીને દુખી થતો, નિવળ થઈ નાના પ્રકારના કુકાર્યોમાં પ્રવર્તે છે તે અહીં દર્શાવીએ છીએ. હવે ખોટા ઉપાય કરીને ખોટા કર્મ કરે છે, શું એને કુકર્મ કહેવામાં આવે છે. કે જીવ ક્લેશમાન બનીને દુઃખી થાય છે, દુઃખી થતો વિવળ થાય છે અને પોતાનું દુઃખ મટાડવા માટે પાછા ખોટા કાર્યોમાં પ્રવર્તી જાય છે. કેમ કે એને સાચા ઉપાયની ખબર નથી અને શ્રદ્ધાન પણ વિપરીત છે, એટલે પોતે અજ્ઞાનનો માર્યો અજાણ્યો હોવાથી ખોટા ઉપાયમાં લાગી જાય છે. નહીં, પોતે ચારિત્રમોમાં જોડાયો એનાથી દુઃખી થયો, દુઃખી થયો એટલે દુઃખ મટાડવા માટે જે ઉપાય કરે છે એ ઉપાય એના ખોટા છે. અને એ ઉપાય જીવ સંસારમાં કરે છે એ બધું વર્ણન કરશે, કેવા કેવા ખોટા ઉપાય કરે છે. નહીં, બિલકુલ નહીં. ચારિત્રમોમાં પોતે જોડાઈને પોતે મોહાન્વિત થાય છે, માટે દુઃખી થાય છે. સીધી સાદી વાત છે. પૂર્વકર્મનો ઉદય પોતે એમાં જોડાય તો નિમિત્તપણું લાગુ પડે, નહીતર નિમિત્તપણું લાગુ પડે નહીં. નિમિત્તપણું ક્યારે લાગુ પડે? કે નિમિત્ત બનાવે ત્યારે. નિમિત્ત ન બનાવે તો લાગુ પડતું નથી. સીધી વાત છે. હા, બંનેમાં બંધાય. રડવામાં બંધાય એમાંય પાપ થાય અને હસવામાંય પાપ થાય. ઠીક છે, કેમ કે રડવામાં તો પાપ લાગે પણ હસવામાં કે હસવામાંય પાપ લાગે. બે પાપની જ પ્રકૃતિ છે, પુણ્યની પ્રકૃતિ નથી. સામાન્ય વાત છે આ. સામાન્યપણે તો બાહ્ય કારણથી જીવ વસે છે, બીજું શું છે? મનોરંજન થાય છે એનું શું થાય છે? હસવામાં શું થાય છે? મનોરંજન થાય છે. એ મનોરંજન જીવના બધા પ્રકારો તે બધા પાપના પરિણામ છે. શું? મનોરંજનના બધા પ્રકારના પર્યાયો પરિણામો તે બધા પાપના પરિણામો છે. આમ છે. આશ્રમોની કર્મ ચારિત્ર મોહની પ્રકૃતિ છે. ઉલ્લાસ જુદી વાત છે, એમાં વીર્યોલ્લાસ ની વાત છે, એમાં હાસ્ય ની વાત નથી. પોતાના આત્મહિત નું નિમિત્ત જાણીને ઉદ્યમવંત થાય, વીર્યોલ્લાસ થાય, તત્વ માટે પણ ઉલ્લાસિત વીર્યવાન થાય, એ હાસ્ય નથી. એ તો પુરુષાર્થના પરિણામનો પર્યાય દેખાડવો છે. ત્યાં ત્યાં ચારિત્રમોનો ઉદય દેખાડવો નથી. એવું છે, ઝીણું છે જરા. બે પરિણામ વચ્ચે ભેદરેખા શું છે એ સમજવી જોઈએ. ઉદાર પણ કહેવાય અને ઉડાવ પણ કહેવાય. ત્રણ અક્ષરના બે શબ્દો છે અને પહેલો અક્ષર બે નો ઉચ્ચ છે. ઉદારે કહેવાય ને ઉડાવે કહેવાય. એક ગુણ છે ને એક અવગુણ છે. બેની ભેદરેખા સમજવી જોઈએ. જ્યારે ક્રોધ ઉપજે ત્યારે અન્યનું બુરું કરવાની ઈચ્છા થાય અને એ અર્થે અનેક ઉપાય વિચારે. જેના ઉપર એને ક્રોધ આવે એનું કેમ બુરું થાય, એનું કેમ અકલ્યાણ થાય, એ કેમ દુઃખી થાય, એવા બધા વિચાર કર્યા કરે. શું ક્યાં સુધી કરશે એ કે છે. અને એના માટે અનેક ઉપાય વિચારે. જેમ એને તકલીફ પડે એવું જ વિચાર્યા કરે. શું એમાં શું શું કરે? કે મર્મ છેદક ગાળી પ્રદાન આદિ રૂપ વચન બોલે, એના માટે અવર્ણવાદ બોલે, એને ગાળો આપે, એના માટે ઘણા આરોપ કરે, ન કરવાના આરોપ કરે. પોતાના અંગો વડે અથવા શસ્ત્ર પાષણાદિ વડે એનો ઘાત કરે. વધારે ક્રોધ થાય તો મારવા માંડે, અંગો મળે એટલે હાથ પગથી મારવા માંડે. તિર્યન જોઈ તો માથું મારવા માંડે, બકરા મારે છે કે નહીં. એ ક્રોધ થાય તો પોતાના અંગથી મારવા માંડે, એ તીવ્ર ક્રોધ છે. કાં તો શસ્ત્ર, કાં તો કોઈ હથિયાર લઈ લે, કાં તો પથ્થરો મારે, જે હાથમાં આવ્યું એ મારી દે, શું એનાથી એને ઘાત કરે. અનેક કષ્ટ સહન કરી, ધનાદિ ખર્ચ કરી, અથવા મરણાદિ વડે પોતાનું પણ બુરું કરી, અન્યનું બુરું કરવાનો ઉદ્યમ કરે, અને એમ કરવામાં પોતાને ઘણું કષ્ટ પડે તો ભલે પડે, પણ એનું તો મારે ખરાબ કરવું છે, ભલે હું દુઃખી થાવ. શું તો કષ્ટ સહન કરે, એના માટે પૈસા પણ ખર્ચે, શું ભલે મારે ખર્ચ થાય, પણ એને તો હેરાન કર્યા વગર રહું નહીં. શું અનેક કષ્ટ સહન કરી, ધન વગેરે ખર્ચ કરી, અથવા મરીને પણ, ભલે હું મરી જાઉં એક વાર, હું તો રાંડું પણ તને પણ ડાઉં, એના જેવી વાત છે. શું મરણાદિ વડે પોતાનું પણ બુરું કરી, અન્યનું બુરું કરવાનો ઉદ્યમ કરે, અને એ જાતનો ઊંધો પુરુષાર્થ કરે. આ ક્રોધ શું, ક્રોધથી કેવી કેવી પ્રવૃત્તિ કરે. અથવા અન્ય દ્વારા બુરું થવું જાણે તો એ અન્ય દ્વારા બુરું કરાવે, અને કોકની પાસે જો બુરું થતું હોય તો એની પાસે કરાવે. ભાઈ તું કર, હું તને મદદ કરીશ, તું તારે કર, એમ એને મદદ કરે, એની પાસે કરાવે એટલે એને મદદ કરે. પોતાની પહોંચ ન હોય, એનું પેલાની પહોંચ હોય તો એની પાસે કરાવે. તેનું સ્વયં ગુરુ થાય તો પોતે અનુમોદના કરે, અને એના ભાગ જો કે એને કઈક નુકસાન આવી પડે તો સારું થયું, એને એ જ થવાની જરૂર હતી, એને અનુમોદના કરે. શું બધા કાળે એવું જ બનતું હોય છે? આ કાળની સર્વ કાળે સંસારી જીવોનું આવું જ પરિણમન છે. શું આવું ક્રોધમાં એવું થાય, નજર સામે દેખાય છે. ગુરુ થતા પોતાનું કઈ પણ પ્રયોજન સિદ્ધ ન થતું હોય તો પણ તેનું ગુરુ કરે, અને સામાનું ગુરુ થાય માં એને પોતાને કઈ લાભ ન હોય તો કે નહીં, મારે તો એનું ખરાબ કરવું કરવું ને કરવું, એ તીવ્ર દ્વેષ બુદ્ધિ થાય ત્યારે કરવું કરાવવું ને અનુભવવું થાય. હા, કરે એને પોતાને ક્રોધ નો ઉદય છે ને, પોતે ક્રોધમાં આવી ગયો છે, પછી એને કઈ દેખાતું નથી. કહેશે આગળ કે અંધ થઈ જાય છે, કષાય એટલો તીવ્ર થાય ત્યારે જીવ અંધ થઈ જાય છે, કઈ વિચાર કરવાની શક્તિ જ રહેતી નથી. તો પણ તેનું બુરુ કરે, ક્રોધ થતા કોઈ પૂજ્યવા ઇષ્ટજન વચ્ચે આવે તો તેમને પણ ગુરુ કહે અથવા મારવા લાગી જાય, અને એ ક્રોધ થાય ત્યારે એવો ક્રોધ થાય કે વચ્ચે કોઈ સજ્જન માણસ આવે, સારા માણસ આવે, અરે કોઈ ગુરુ આવે, ગુરુ થી મોટું ફેરવી નાખે, મારે હું હવે એને નહીં માનું, હવે મારે આમ એની આરામ હતું, એ વચ્ચે એમને એનો પક્ષ લીધો, ફલાણું કર્યું, ઢીંકણું કર્યું, આ એવી રીતે કરીને એનાથી પણ વિમુખ થઈ જાય, એનું પણ અપમાન કરે, અભિનય કરે, એના પ્રત્યે પણ કશાય ભક્તિ આદિ કરી લે. શું એવો ક્રોધ આવે કે ક્રોધ થતા કોઈ પૂજ્ય અથવા કોઈ ઇષ્ટજન સજ્જન અથવા એના વાલા હોય તો એને એને ભાંડવા માંડે, એને જેના ઉપર રાગ હોય પણ એને ક્રોધ આવ્યો વચ્ચે ના આવવા જોઈએ, તો એને પણ ગુરુ કહે અથવા એને મારવા પણ લાગી જાય. ક્રોધ આવે ત્યારે કઈ ખબર રહે નહીં, ક્રોધ ના આવેશમાં કઈ વિચાર જ રહેતો નથી. જયારે જીવ આવેશમાં આવી જાય છે ત્યારે એને કઈ વિચાર શક્તિ રહેતી નથી. એનું આ કષાય તીવ્ર થાય ત્યારે જ્ઞાનને કેવી રીતે મારે છે, કષાય તીવ્ર થઈને એ જ્ઞાનને મૂંડવી નાખે અને મારી નાખે જ્ઞાનને. જ્ઞાન તો પ્રાણ છે આત્માને, એ આત્માને મારે છે ખરેખર, તો બીજાને મારતો નથી પણ આત્માને મારે છે. એ વખતે મેં એમ જ છે પછી એમ કે ક્રોધ થી બુદ્ધિ નો નાશ થાય છે, બુદ્ધિ નાશ થી સર્વનાશ થાય છે. એમાં તો સહકારી થાય છે, એકબીજાને સહકારી પણ થાય છે અને સ્વતંત્ર પણ થાય છે. કોઈ વખત સહકારી થાય છે, કોઈ વખત સ્વતંત્ર પણ થાય છે. શું આ તો ચારેની વાત લેશે, ક્રમથી ચારેની વાત સમજાવશે કે ચારે પ્રકારના પરિણામ થાય ત્યારે જીવને કેવા કેવા ભાવ થાય ને કેવી કેવી ભાવથી પ્રવૃત્તિ કરવા લાગી જાય છે. કોઈ પૂજ્ય અથવા ઈષ્ટજન વચ્ચે આવે તો તેમને પણ ગુરુ કહે, મારવા લાગી જાય. ક્રોધના આવેશમાં જીવને કાંઈ વિચાર જ રહેતો નથી. વળી અન્યનું ગુરુ ન થાય તો પોતાના અંતરંગમાં પોતે ઘણો સંતાપવાન થાય અને એવા પરિણામ કરવા છતાંય એનું ગુરુ ન થાય. ગુરુ કરવા લાગી જાય પણ એના પુણ્ય ઉદય હોય તો કાંઈ એને અસર થાય નહીં, ફેરફાર ન થાય તો પોતે આકુળ દુઃખી થઈ જાય, આટલું આટલી મહેનત કરી મારી બુદ્ધિ નકામી ગઈ, એટલે વધારે દુઃખી થાય પાછો. જો એના ક્રોધ પ્રમાણે સામાને નુકસાન થાય તો એને રસ ચડી જાય. હા, બરાબરનું કર્યું, આપણે કેવું કર્યું, જો આપણે કેવું કર્યું, એનો રસ ચડીને તીવ્ર આકરા કર્મ પાપના બાંધે. અને જો નિષ્ફળ જાય તોય પાછા આકરા કર્મ બાંધે, અરે રે આટલી મહેનત કરી આપણું કાંઈ હાલતું નથી, ધમ પછાડા કરીને પાછો એમાં આકરા ખેતખીન થઈને કર્મ બાંધે આકરા, એમ એક રીતે એને સવળું પડે
નહીં.
મૂળમાં મિથ્યા દર્શન ને અજ્ઞાન છે. પછી ચારિત્ર માં તીવ્રતા આવે છે, એ તીવ્રતા આવ્યા વિના રીએ નહી. જ્યાં મિથ્યા દર્શન ને અજ્ઞાન હોય ત્યાં ચારિત્ર માં તીવ્રતા થયા વિના રીએ નહી. અને જ્ઞાન ને ચારિત્ર ને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, જ્ઞાન ને અને શ્રદ્ધા ને પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા વિવેક જાગે તો દર્શન મોહ મંદ થાય, દર્શન મોહ મંદ થાય તો જ્ઞાન નિર્મળ થાય, મુમુક્ષુની ભૂમિકામાં નિમિત્ત નૈમિત્તિક પરસ્પર સંબંધ છે. એવી જ રીતે અહીંયા કષાય તીવ્ર થાય તો જ્ઞાન મુંડાઈ જાય, જ્ઞાન મુંડાઈ જાય તો કષાય તીવ્ર થયા વિના રહે નહીં. ક્યારેક આ કારણ બને, ક્યારેક આ કારણ બને છે. કેમ કે કોઈ નિગોદનો જીવ છે, નિગોદમાં શું છે કે કષાય તો પ્રચુર છે, પ્રચુર કષાય છે, નાનપણ એટલું ઓવરાઈ ગયું છે, અક્ષરમાં આનંદમાં ભાગે રહી ગયું છે, સર્વનાશ તો થાય નહીં જ્ઞાનનો, નહીતર જડ થઈ જાય. તો ત્યાં જરાક કષાય મંદ થાય તો સીધો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય થઈ જાય. તો એ જેવું કષાયની મંદતા થઈ, નિમિત્ત નૈમિત્તિક સંબંધે જ્ઞાન ખુલી ગયું. હવે અહીંયા સંઘની પંચેન્દ્રિય થાય, તીવ્ર કષાય કરે, જાય એક ઇન્દ્રિયમાં પાછું. કષાયની તીવ્રતાથી જ્ઞાન પણ મુંડાય છે, કષાયની મંદતાથી જ્ઞાન ખુલે પણ છે. એવી રીતે જ્ઞાનથી કષાયને મંદ પણ કરી શકે છે, સારું જ્ઞાન હોય તો કષાયનો અભાવ પણ કરી શકે છે સમ્ય જ્ઞાનથી. એમ અરસપરસ જ્ઞાન છે એ બધા ગુણોને નિમિત્ત પડે છે. શ્રદ્ધા જ્ઞાન તો મુખ્ય ગુણ છે, પણ પુરુષાર્થમાં પણ જ્ઞાન જ નિમિત્ત છે, પુરુષાર્થમાં પણ જ્ઞાન જ નિમિત્ત છે અને સુખ દુઃખમાં પણ જ્ઞાન જ નિમિત્ત છે. તો કહ્યું કે ક્ષોભસમ વધારે હોય, મિથ્યા દર્શન હોય તો એક ક્ષોભસમ એને દુઃખનું કારણ થાય. એમ જ્ઞાન છે એને એક દ્રષ્ટિએ અનંત ગુણોનો નેતા કહ્યો છે. જે ગુણો અનંત છે એમાં જ્ઞાન ને નેતા, બીજા ગુણોને દોરવનાર હોવાથી એમાં ની ધાતુ છે, એમાંથી નય નેતા, એ બધા એમાંથી શબ્દો આવ્યા છે. મૂળ ધાતુ ની છે, ની નય ટુ લીડ, દોરી જવું, નય શબ્દ પણ એમાંથી આવ્યો છે અને નેતા શબ્દ પણ એમાંથી આવેલો છે. અને જ્ઞાન સાધન છે તો જ્ઞાનીઓ પુકારી પુકારીને કહી ગયા. પોતાના ઘણો સંતાપમાન થાય, અને જયારે ઘણો સંતાપમાન થાય ત્યારે પોતાના જ અંગોનો ઘાત કરે, પછી તો એ પોતે પોતાને મારવા માંડે, કા માથા પછાડવા માંડે, કા આપઘાત કરી લે, વા વિષ ભક્ષણ આદિ કરી મરણ પામે, કા માથા પછાડે, કા પોતાને લાફા મારવા માંડે, કા હાથપગ પછાડવા માંડે, એથી આગળ વધે તો ઝેર ખાઈને મરવાની તૈયારી પણ કરે, કા ઉપરથી પડતું મૂકવાનું, કા પાટા નીચે, કા દવા પીવી, કા હળગી જવું, અનેક પ્રકારના ક્રોધની અંદર પોતાના પોતાનું અહિત કરવાના ઉપાય પણ કરે. એ આદિ અવસ્થા ક્રોધ થતા થાય છે. આવું ક્રોધ થતા આવા આવા પ્રકારની અવસ્થા થાય છે, અને તે આત્માને ઘણી દુઃખદાયક છે. થોડી દુઃખદાયક નથી પણ ઘણી દુઃખદાયક. કષાયનો અર્થ જ એ લીધો છે, વ્યુત્પત્તિ અર્થ જ એ લીધો છે. આત્માને ક્રશે, જેમ ઘાણીમાં ઘાલીને કોઈને પી લે, એમાં કષાયના પરિણામ આત્માના જ્ઞાન ને શાંતિ ને આનંદ ના પ્રાણ ને કચ્છર ઘાણ કાઢે, ખૂન કરે છે. આત્માનું ખૂન કરનારા પરિણામ છે. જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણાથી આ બધી વાત ખોલીને પીખી પીખીને કહી છે કે જીવ કોઈ રીતે પોતાનું અહિત કરતો મટે અને હિત સાધતો થઈ જાય, છતાં પોતાને એવી ઉત્તમ કોટીની સલાહ કયો, ઉપદેશ કયો, હિતોપદેશ જેને કહેવામાં આવે છે ઉત્તમ કોટીનો, છતાં પોતાને કાંઈ સ્પૃહા હોતી નથી. એટલે નિષ્કારણ કરુણા એમને કહેવામાં આવે છે. એ રીતે અનેક કષાય.